મેં તમને કીધું એ પ્રમાણે આજે જ્યારે હું વચનોનો વિચાર કરતો હતો કે કઈ બાબત ઉપર વચન બોલવું જોઈએ, ત્યારે મારી આગળ એક બહુ જાણીતું વચન આવ્યું છે. પણ તમે કદાચ વિચારશો કે ભાઈ આ શું વચન પસંદ કર્યું છે આજની માટે. પણ બે બે જુદા જુદા ભાગમાં આપણે આજે શીખીશું. તો મારી સાથે તમારા બાઇબલો ખોલો, નિર્ગમનનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 8 થી 10 કલમ આપણે આજે વાંચીશું. નિર્ગમનનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 8 થી 10 કલમ પર આજે વાંચીશું અને તેની પર મનન કરીશું. હવે આ જે વચન છે એ તો આપણી માટે બહુ જાણીતા વચનો છે કે જે આ ઇસ્રાયેલ પ્રજા જ્યારે ગુલામીમાં હતી, મિસર દેશમાં હતી, ફારુન રાજાના હાથ નીચે તેઓ ઘણું બધું દુઃખ વેઠી રહ્યા હતા, અને પ્રભુએ મૂસાને પોતાના લોકોને છોડાવવા માટે ગુલામીમાંથી મિસર દેશમાં મોકલ્યો. અને જ્યારે મિસર દેશમાં મૂસાને મોકલ્યો ત્યારે હરૂનનું હૃદય હઠીલું થયું, અને એ હઠીલું હૃદયને થયું, અને તેણે જ્યારે તેના લોકોને પ્રભુની સ્તુતિ કરવા જવા માટે ના પાડ્યો, નકાર કર્યો, ત્યારે 10 જુદા જુદા ચમત્કાર પ્રભુએ મૂસા દ્વારા કર્યા, અને 10 જુદી જુદી વિપત્તિ મિસર દેશ પર આવી ગઈ, કારણ કે ફારુનનું હૃદય હઠીલું હતું. અને આમાંની એક આ જે વિપત્તિ છે તેના વિશે અહીંયા લખવામાં આવ્યું છે. અને જ્યારે આપણે આ વાંચીએ ત્યારે કદાચ તમને લાગશે કે ભાઈ આ વસ્તુમાંથી આપણને શું સંદેશો મળે, પણ હું આશા રાખું છું કે આજે આપણે કંઈક નવું શીખીએ, અને પછી એના પછી કેવી રીતે આ વસ્તુને આપણે પોતાના જીવનમાં અમલમાં મૂકવાની તે વિશે આપણે થોડા વચનો જોઈશું. તો નિર્ગમનનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 8મી કલમ એમ કહે છે કે પછી ફારુને મૂસા અને હરૂનને બોલાવીને કહ્યું કે તમે યહોવાને પ્રાર્થના કરો કે તમે મને અને મારી પ્રજાને દેડકાના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાને દૂર કરે, પછી હું તમારા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ. મૂસાએ ફારુનને કહ્યું કે સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાને ક્યારે પ્રાર્થના કરવી જેથી દેડકા તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીના સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે. ફારુને કહ્યું કે આવતીકાલે. મૂસાએ કહ્યું, તું કહે છે તે પ્રમાણે થશે, જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવા સમાન અન્ય કોઈ ઈશ્વર નથી. હવે આ જે 10 વિપત્તિઓ જે આ મિસર દેશ પર આવી આપણે બધી જ જાણીએ છીએ, અને આ જે એક વિપત્તિ હતી એ દેડકાની વિપત્તિ હતી. અને આ દેડકા એ સમજવું બહુ જરૂર છે કે દેડકા જે હતા તે મિસર દેશની માટે બહુ મહત્વના હતા. એ લોકોને દેડકાની એમના રોજિંદા જીવનમાં એક જાતની જરૂર હતી, અને એ જરૂર એ હતી કે જે મિસર દેશમાં જે જીવજંતુઓ થતા હતા, ઘણા જીવજંતુઓ હતા એ સમયે, બધી દવાઓ નથી કે એવું નહોતું કે જે આપણે નાખીએ અને જીવજંતુઓ જતા રહે, તે આ જે દેડકાઓ છે તે એ જીવજંતુઓ પર તેઓ જીવતા હતા, બરાબર છે? એ દેડકાઓનો ખોરાક એ આ જીવજંતુઓ હતા. એટલે એ મિસર દેશમાં એ સમયમાં જ્યારે ઘણા જીવજંતુઓ થાય ત્યારે આ દેડકાઓને લીધે તેમને થોડી રાહત રહેતી હતી કે એ લોકો આ જીવજંતુઓ ખાય, એક જાતની સ્વચ્છતા ઊભી થતી હતી. બીજી વસ્તુ એ હતી કે આ દેડકા એ મિસરના દેશ લોકોને માટે એક જાતનો ખોરાક હતો. જેવી રીતે આપણે મરઘી ખાઈએ છીએ, જેવી રીતે આપણે ગોશ્ત ખાઈએ છીએ, ફળ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, તેવી રીતે મિસર દેશમાં આ લોકોનું આરોગ્ય દેડકાઓ પર હતું. એ દેડકાઓ તેઓ નિયમિત ખાતા હતા, એટલે તેઓની માટે એક જાતનું ભરપોષણ કરવાનું સાધન પણ હતું. એટલે આ દેડકાઓ જ્યારે બધા આવી ગયા, દેડકાઓ ત્યાં મિસર દેશમાં હતા, તે ફારુન રાજાઓને માટે એક જાતની કંઈ અવગણતા નથી, એ એક જાતનું કંઈ પ્રોબ્લેમ નહોતું, મુશ્કેલી નથી, સમસ્યા નથી એ લોકોને માટે. પણ જ્યારે જે એટલા બધા દેડકા આવી ગયા કે ચારે તરફ બસ દેડકાને દેડકાને કદાચ તમે કોઈ મૂવી જોયું હશે કે જેમાં બતાવવામાં આવે છે કે જ્યાં જુઓ ત્યાં બધા દેડકા, અને જે વસ્તુ પોતાની માટે એક સારી હતી, રોજિંદા જીવનને માટે ઉપયોગી હતી, એ એમની માટે એક જાતની સમસ્યા બની ગઈ. હવે જો તમે દેડકાઓ, માનું છું કે બધા આપણે જાણીએ છીએ કે દેડકાનો સ્વભાવ શું છે, જ્યાં પણ દેડકા હોય અને જો આટલા બધા દેડકા હોય તો એક વસ્તુ છે કે એક જાતનો અવાજ હોય છે, એક જાતનું નોઈઝ કહેવાય જેને, રાઈટ, જાન કડબચડ, એ બોલ બોલ કરે. આ રાતે તમે જો બહાર સૂઈ ગયા હોય ને જો દેડકા હોય ને તો અવાજ કર્યા કરે, તમને ઊંઘ ના આવે, એટલે એક જાતનું તમારું મગજ ખરાબ થઈ જાય એવું એવું હોય છે દેડકાઓનું. બીજી વસ્તુ દેડકાની તમે જુઓ તો એ કેવા એકદમ ચીકણા હોય છે, એકદમ લિસ્તા. તમે જો કદી કોઈ દિવસ કદાચ જો તમે વિજ્ઞાન ભણ્યા હોય અને તમારે દેડકાને ડાયસેક્ટ કરવાનું આવ્યું હોય, અથવા તો આમ બી છોકરાઓ રમત રમતમાં દેડકાઓ પર જો પકડતા હોય છે, એવું જો તમે પકડ્યું હોય તો તમે જાણશો કે દેડકાને પકડવો બહુ અઘરો છે, એકદમ ચીકણો લિસ્સો. તમે પકડવા જાઓ ને તો તમારા હાથમાંથી કૂદીને જતો હોય, એક તમને એકદમ ગંદકી લાગે દેડકાની. તો એક બાજુ આ એક અવાજ, આ આ પ્રકારના મુશ્કેલીમાંથી, સમસ્યામાંથી મિસર દેશ પસાર થઈ રહ્યો હતો. હવે આ તમે એમ કહેશો કે ભાઈ આને અને આપણા ખ્રિસ્તી જીવનને શું લાગુ પડે? આપણા જીવનમાં પણ આવી રીતે દેડકાની જેમ ઘણી વસ્તુઓ હોય છે કે જે આમ તો જોવા જઈએ તો કદાચ ઉપયોગી છે, આમ તો જોવા જઈએ તો કદાચ આપણેના માટે જીવનમાં જરૂરી પણ છે, પણ જ્યારે વધારે પડતી થઈ જાય, વધારે પડતી થઈ જાય તો એ જ વસ્તુ જે આપણે માટે ઉપયોગી હતી એ સમસ્યા બની જાય છે. અને આ રીતે આપણે અમુક વખત પાપને પણ આવી રીતે આપણા જીવનમાં સંકેલી લઈએ છીએ. પણ હું મારો જે સંદેશો એ છે કહું એ પહેલાં, તો આ જે દેડકાનો પ્રશ્ન છે એ દેડકાનો પ્રશ્ન ફારુન રાજા પોતે તો હલ કરી શકતો નથી. એને ખબર છે કે આ તો એક પ્રભુ તરફથી આવેલી વિપત્તિ છે, કે આ મૂસાએ જ્યારે પ્રાર્થના કરી અને આ બધા દેડકાઓ અમારા દેશમાં આવી ગયા છે, ત્યારે તે મૂસાને અને હારૂનને એની પાસે બોલાવે છે. અને જ્યારે બોલાવે છે ત્યારે એ પૂછે છે કે ભાઈ આ જે મુશ્કેલી છે તે તમારે જો તમારા ઈશ્વરને યહોવાને યજ્ઞ કરવાને હું છોડવા તૈયાર છું, ખાલી આ મુસીબતમાંથી મને છોડાવો, કોઈક રીતે ગમે તે કરીને તમે પ્રાર્થના કરો અને આમાંથી અમને છુટકારો આપો. અને એ બહુ અજાયબ છે, આપણે જાણીએ છીએ કે દર વખતે એ કહેતો હતો, અને પછી જ્યારે મૂસા પ્રાર્થના કરે અને વિપત્તિ જતી રહે, ત્યારે પાછો એનું હૃદય હઠીલું થઈ અને ફરી પાછો ફરી જતો હતો, એ આપણે જોયું છે. પણ આમાં એક બહુ અજાયબ જેવો પ્રશ્ન જવાબ એ આપે છે, અને એ પ્રશ્ન, આઈ મીન એ જવાબ, એની ઉપર મારું આજનું ધ્યાન થોડું તમારું દોરવું છે. અને એ તો છે કે જ્યારે મૂસા એને પૂછે છે, મૂસા 9મી કલમમાં એમ કહે છે કે મૂસાએ ફારૂનને કહ્યું કે સારું, તું કૃપા કરીને મને કહે કે મેં મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાને ક્યારે પ્રાર્થના કરવી જેથી દેડકા તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીના સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે. હવે આ જ પ્રશ્ન જો હું તમને પૂછું કે આજના આપણા જીવનમાં આપણને એમ કહેવામાં આવે, જે ગત વર્ષમાં આપણે જે કોરોનાની જે બીમારી છે, જે આપણે વાયરસ ચારે તરફ એની બીક, અને જે આપણે જાણીએ છીએ કે માંદગી ચારે તરફ ફેલાઈ છે, અત્યારે હવે તમને કોઈ આવીને એમ કહે કે ભાઈ ચાલ ભાઈ હું આ બધું જે તમારી પર આવી પડ્યું છે, જે વિપત્તિ આવી પડી છે, આ જે રોગ છે, આ રોગચાળો છે, એ હું તમારામાંથી દૂર કરવા માટે તૈયાર છું, બોલો ક્યારે હું તૈયાર કરું, ક્યારે હું આને દૂર કરું, શું તમારી ઈચ્છા શું છે, કેમનું થાય, બરાબર છે? તો જો આ ફારૂનનો જવાબ જુઓ તમે, બહુ અજાયબ જેવો જવાબ છે, તમને આમ તમારું મગજ ચક્કર ખાઈ જાય એવો જવાબ છે. એ કહે છે કે ફારૂને કહ્યું આવતીકાલે. મેં હમણાં જ તમને કીધું એ પ્રમાણે કે આ દેડકાની એક બહુ મોટી સમસ્યા હતી, ચારે તરફ દેડકા હતા, જ્યાં જોવે ત્યાં એ જે ચીકણા ગંદા દેડકાઓ એમના ખાટલામાં, એમના ઘરોમાં, એમના વાસણોમાં, અવાજ જે કદાચ અસહ્ય અવાજ એ જે દેડકાઓ કરતા હોય છે, એ અવાજ એમના કદાચ મગજ ખરાબ થઈ ગયું હશે એમને, 24 કલાકે અવાજ સાંભળતા. છતાં જ્યારે મુસા અને પૂછે છે ફારુન રાજાને કે હું ક્યારે આ વિપત્તિ તમારામાંથી દૂર કરું, ત્યારે એનો જવાબ એ હોય છે આવતીકાલે. એટલે હજુ પણ એને એક દિવસ એ જે જે સમસ્યા છે તેની સાથે તેને સમય કાઢવો હતો. હજુ જાણે કે એને ધરોયો ના હોય એમ કે ના અજુભાઈ હમણાં રહેવા દો, આવતીકાલે કરજો આ વસ્તુ. અને આપણને એમ લાગે કે કેવો કેવો માણસ છે આ, એનામાં બુદ્ધિ હશે કે નહીં હોય. પણ આપણે એ કહીએ પહેલાં આપણે વિચારીએ કે આપણા જીવનમાં કેટલા પાપ, કેટલી વસ્તુ એવી છે કે પ્રભુએ કીધું છે કે હું મારા દીકરા મારી દીકરી આ વસ્તુ હું તારા જીવનમાંથી કાઢી નાખવા માટે સમર્થ છું. પણ આપણો જવાબ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ હોય છે કે આવતીકાલે. આપણામાં ઘણાને દારૂ પીવાનું વ્યસન હોય છે. જ્યારે કોઈ દારૂ પીવે છે, જ્યારે પહેલી વખત દારૂનો ગ્લાસ ભરે છે અને પીવે છે, ત્યારે કોઈ એવી રીતે શરૂઆત નથી કરતું કે હું આની ઉપર છે ને એકદમ મને એક જાતની આદત પડી જશે ને હું દારૂડિયો બની જઈશ. જ્યારે પહેલી વખત કોઈ સિગરેટ સળગાવીને ફૂંકે છે ત્યારે એમ નથી કહેવા સમજતા કે આ તો આખા જીવનનું મારે વ્યસન બની જશે, જ્યારે એમાં હું હજારો કદાચ લાખો રૂપિયાની પાછળ ખર્ચી નાખીશ અને મારે જો છોડવું હોય તો પણ હું નહીં છોડી શકું. આ બધી શરૂઆત નાની શરૂઆતથી થાય છે. અને જ્યારે આપણા જીવનમાં જ્યારે પ્રભુ કહે છે કે આ વસ્તુ હું તમારા જીવનમાંથી લઈ લઈશ, અને જ્યારે આપણે પ્રભુને જવાબ એવો આપીએ છીએ કે આવતીકાલે, ત્યારે એ વસ્તુઓ આપણા હૃદયને હઠીલું કરે છે અને આપણે જે એની સાથેની જે મુશ્કેલી, જે સમસ્યા આવે છે, જે ગંદકી, જે અવાજ, તે આપણા જીવનમાં આપણે પ્રવેશવા દઈએ છીએ અને આપણા જીવનમાં તેને સ્થાન આપીએ છીએ. કદાચ આપણને દારૂ પીવાનું કે સિગરેટ પીવાનું વ્યસન ના હોય, પણ અમુક વખત આપણને થોડી છે ને ચુગલી કરવાનું તો બહુ મજા આવી જાય છે. અને અમુક વખત તો આપણે શું કરીએ છીએ કે પ્રાર્થનાની રિક્વેસ્ટના નામે આપણે લોકોને ફોન કરી અને આપણે એકબીજાની સાથે ચુગલી કરી લઈએ છીએ, થોડી ગોસિપ કરી લઈએ છીએ. તમે ફલાણાની માટે પ્રાર્થના કરજો, ભાઈ કેમ શું થયું, ઓ એમના ઘરમાં તો આવો આવો અને એના પ્રાર્થનાની રિક્વેસ્ટ દ્વારા પછી એકબીજાની ગોસિપ શરૂ થઈ જાય છે. એકબીજાની સાથે આપણે જે વાત ના કરવી જોઈએ એ બધી વાત આપણે કરવા માંડીએ છીએ. કદાચ આપણામાં આપણા જીવનમાં ઈર્ષા છે, આપણા જીવનમાં એક જાતની બિટરનેસ કહેવાય બરાબર, કે આપણે કશું કોઈ કે આપણને કશું ખોટું કર્યું છે અને આપણે તેને માફ નથી કરતા. અને પછી આપણે કેવું કે જ્યારે એકલા હોય ત્યારે બેઠા બેઠા આ વસ્તુ વાગોળીએ છીએ. એનો અમુક વખત આપણો સ્વભાવ અમુક બાબતોમાં જ્યારે કોઈ કે આપણને કશું ખોટું કર્યું હોય, કોઈ કે આપણને કદાચ બોલી ગયું હોય, આપણું અપમાન કર્યું હોય, અથવા તો આપણને એવું લાગે કે આપણું અપમાન થયું છે, ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે, આપણો સ્વભાવ ગાયના જેવો થઈ જાય છે. તમને ખબર છે ગાય શું કરે? ગાય દિવસ દરમિયાન જ્યારે ફરે ને ત્યારે જ્યાં પર જે મળે, કાગળ મળે, જે કચરું મળે ને એ બધું ખાય, બધું જ પોતાના પોતાના પેટમાં જવા દે બરાબર. અને ગાયનું જે પાચન શક્તિ છે અને એમનું જે પેટ છે એ પ્રમાણે એ બધું જે બી કચરો તમે જે બી નાખો, તમે જોયું હશે ભારત દેશમાં કે આપણે ગમે તે કચરો નાખીએ ગાય છે ને બધું ખાઈ જશે. અને પછી શાંતિથી બેસી અને એ પાછું બહાર કાઢી એની પર વાગોડશે બરાબર છે, એ બધા વસ્તુ પર પાછી બહાર કાઢીને ચાવશે અને વાગોડશે અને ફરી પાછું એ કરશે. અને અમુક વખત આપણો પણ સ્વભાવ આ ગાય જેવો હોય છે. આપણે બધી વસ્તુઓ જે લોકો આપણને કહે બધું એ બધું આપણા મગજમાં છે ને સંઘરી રાખીએ છીએ. અને પછી જ્યારે આપણે એકલા બેઠા હોય ત્યારે શેતાન એટલો બધો સમર્થ છે, શેતાન એટલો ચાલાક છે, અને કદાચ શેતાનને કદાચ આપણો જ સ્વભાવ એવો છે કે આપણે બધું આ બધું છે ને વાગોળીએ છીએ. જોયું પેલાએ કેવું મને કીધેલું, જોયું એણે કેવી રીતે મને આવું કીધું, જુઓ ને ફલાણો તો મને આવું કરે છે, ઢેંકણો તો મને આવું કરે છે, શું આપ જુઓ ને આ તો આ સંદેશો કેવો આપે છે કે જાણે મને મને જ કહેતા હોય. શું આવી બધી વસ્તુ આપણા સ્વભાવમાં આવી જાય છે અને ગાયની જેમ આપણે બધું વાગોળીએ છીએ. અને જ્યારે વાગોળીએ છીએ ત્યારે એક જાતની બિટરનેસ, અને આમ સોરી કે મને એ ગુજરાતીમાં એ શબ્દ આવડતો નથી, પણ એ બિટરનેસ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે અને એનાથી આપણે પ્રભુના આશીર્વાદથી દૂર રહીએ છીએ. અને જ્યારે પ્રભુ આપણને કહે કે જો આ વસ્તુ જે તારા હૃદયમાં છે, હા હું જાણું છું કે તને આ વાતથી દુઃખ થયું છે, કદાચ હા તારું અપમાન થયું છે, હા તારા જીવનમાં જે બની રહ્યું છે એ સારું નથી, યોગ્ય નથી, અને એ વસ્તુ હું તારી પાસેથી લઈ લેવા માંગુ છું, હું તમારા હૃદયમાં વધારે પ્રેમ મૂકવા માંગુ છું, હું તમારા હૃદયમાં વધારે માફી મૂકવા માંગુ છું, તમારું જીવન મારા મારા જેવું બને, મારા પર વધારે તમે લક્ષ આપો એવું હું જીવન તારું બનાવવા માંગુ છું, ત્યારે આપણો જવાબ પણ આ ફારૂન રાજાના જેવો હોય છે કે હા પ્રભુ આ બધી વાત સાચી, હા આ વસ્તુની મારામાં મુશ્કેલી છે, હા આ વસ્તુ મારે મારા જીવનમાંથી દૂર કરવાની છે, હા આ ખોટું વ્યસન છે, આ મારી ખોટી ટેવ છે, આ મારા સ્વભાવમાં મારે કશો ફેરફાર લાવવાની જરૂર છે, પણ આવતીકાલે. અને દુઃખની વાત એ છે કે એ આવતીકાલ કદી જ આપણા જીવનમાં આવતી નથી, કારણ કે જ્યારે પણ પ્રભુ આપણને પૂછે ત્યારે આપણો જવાબ આ એક જ હોય છે કે હા પ્રભુ આવતીકાલે. શું તમારા જીવનમાં કયા દેડકા છે? શું તમારા જીવનમાં કઈ એવી વસ્તુ છે કે જે પ્રભુ તમને વારંવાર જ્યારે તમે આ ફોન લાઈન પર જોડાઓ, કદાચ તમે તમારા પોતાના દેવળમાં જાઓ, જ્યારે તમે તમારું પોતાનું દૈનિક વાંચન કરો, પવિત્ર શાસ્ત્ર વાંચો, લોકોની સાથેની વાતચીતમાં પ્રભુએ તમારું ધ્યાન દોર્યું છે કે તમારા જીવનમાં આ જે વસ્તુ છે તે તમારે હાંકી કાઢવાની જરૂર છે, આ જે વસ્તુ છે તે તમારે તમારા જીવનમાંથી દૂર કરવાની છે, આ જગ્યાએ તમારું બદલાણ થવું જોઈએ, અને તમે પ્રભુને જવાબ આ જ પ્રમાણે આપો છો કે આવતીકાલે. અને જ્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે મારો આ જે પ્રશ્ન છે, મારા જીવનનો આ ભાગ છે, તેમાં તમે અત્યારે કશું ના કરશો, ત્યારે જે રીતે મૂસાએ ફારૂનને જવાબ આપ્યો એ જ જવાબ આપણને ઈશ્વર પાસેથી પણ મળે છે. જે શું મૂસાએ કીધું કે જેથી તને માલુમ કે આવતીકાલે, મૂસાએ કહ્યું કે તું કહે છે તે પ્રમાણે થશે. આપણા જીવનમાં શું થશે, પ્રભુએ આપણને એક જાતની આપણો પોતાનું સ્વતંત્ર વિચારસરણી આપી છે, અને એ વિચારસરણી પ્રમાણે આપણને પ્રભુ કોઈ દિવસ જબરજસ્તીથી એની પાસે નથી દોરીને લાવતા. એ આપણને કહે છે કે જો ભાઈ આ તો આ ભૂંડું છે અને ભલું છે. જેવી રીતે ઉત્પત્તિના પુસ્તકમાં 3 અધ્યાયમાં બે ઝાડ હતા, એક ભલું ભૂંડું જાણવાનું ઝાડ અને બીજું કે જીવનનું જે વૃક્ષ હતું, એ બે વૃક્ષ આપણી સામે પણ આજે છે જ. આપણે એમ ના સમજીએ કે એ વૃક્ષ ફક્ત એદનવાડીમાં જ હતું, હા એ તો એક ઝાડ હતું, પણ આપણે પણ દરેક દિવસ આપણે જે જીવન જીવીએ છીએ ત્યારે આ બે વૃક્ષ આપણી સામે જ હોય છે. કે શું તમે પોતાના જે પોતાનું જ્ઞાન છે, પોતાની સમજ શક્તિ છે, પોતાનો જે અનુભવ છે તે પ્રમાણે તમે ચાલશો અને એ પ્રમાણે તમે તમારા નિર્ણય લોશો કે પછી તમે પ્રભુ પર વિશ્વાસથી જીવનનું જે વૃક્ષ છે ત્યાંનું ફળ તમે ખાશો? આ બહુ બહુ સમજવાની જરૂર છે. આપણે નીતિ વચનો તેનો 3 અધ્યાય અને 5 અને 6 કલમમાં શું કહે છે, ગુજરાતીમાં સોરી કે મને આવડતી નથી, પણ એમ કહે છે કે તમે તમારી પોતાની સમજ શક્તિ પર આધાર ના રાખો, પણ દરેક તમારા કામમાં તમે પ્રભુ પર વિશ્વાસ રાખો અને એ તમને તમારો માર્ગ દોરશે. બરાબર, એ વસ્તુ લખવામાં આવી છે નીતિ વચન. શું તમારો વિશ્વાસ, શું તમારો નિર્ણય તમે પ્રભુ પર કરો છો કે પછી તમે જીવનમાં જે દેડકા છે તેનાથી તમે એટલા બધા યુઝ ટુ થઈ ગયા છો કે હવે તે અવાજ અને એ ગંદકી અને એ વસ્તુ હવે તમને કોઈ જાતની મુશ્કેલી એનાથી પડતી નથી. દેડકાઓ સાથે જીવન જીવવાનું તમને ફાવી ગયું છે હવે. હા હું ખ્રિસ્તી છું, હા મારામાં હું આ પ્રમાણેનું જીવન જીવ છું, પણ અને હા મને ખબર છે કે પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે મારે આ પ્રમાણેનું ના કરવું જોઈએ, પણ એ તો છે ને બીજા લોકો માટે છે, મારી માટે નહીં. હું તો બહુ મજબૂત ખ્રિસ્તી છું, એટલે મારા જીવનમાં આ થોડુંક પાપ હશે ને તો વાંધો નહીં આવે. બરાબર, પણ પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે કે થોડું લેવણ બધા લોટને ખરાબ કરે છે. બરાબર, થોડુંક જ તમે હોય તો એ બધી જ વસ્તુને ખરાબ કરે છે. જો તમે તમારા તમારા ઘરે કોઈ જાતનું ફળ લાવ્યા હોય અને એની સાથે એક જ ખરાબ ફળ મૂકી દો ને, તો બધા જ ફળ થોડા વખતમાં બગડી જશે. આપણા જીવનમાં થોડુંક કશુંક હોય કે આ જ છે ને, બીજું તો બધું બરાબર છે, હું દાન આપું છું, તો હું તો છે ને, મને જો સ્ટીવન અંકલ ફોન કરે ને તો હું તરત 2 કલાકમાં બાઇબલ સ્ટડી પણ કરું છું. એટલે મારા માટે આ બધી બીજા લોકોને માટે આ બધું લાગુ પડે જ, મારી માટે નહીં. જો આ પ્રમાણેની આપણી વિચારસરણી હોય તો બહુ દુઃખની વાત છે. કારણ કે એક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં આ પ્રમાણેની વિચારસરણી હોવી ના જોઈએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કીધું છે કે જેવી રીતે હું પરફેક્ટ છું, જેવી રીતે હું સંપૂર્ણ છું, તેવી રીતે તમે સંપૂર્ણ થાઓ. જેવી રીતે હું સંપૂર્ણ છું તેવી રીતે તમે સંપૂર્ણ થાઓ. અને આ જ વસ્તુ આપણે પવિત્ર શાસ્ત્રમાં ઉત્પત્તિથી તે છેક પ્રગટીકરણ સુધી આ જ વસ્તુ આપણને કહેવામાં આવી છે. અને જો તમારામાં આ પ્રમાણેનું, જો તમારી વિચારસરણી હોય, જો તમારું જીવન આ પ્રમાણેનું હોય, તો આજે હું તમને કહેવા માંગુ છું કે એનો એક ઉપાય છે કે તમે પસ્તાવો કરો, તમે પ્રભુ તરફ વળો. અને પ્રભુ કહે છે કે જ્યારે તમે આપણે પસ્તાવો કરીએ, ખરા હૃદયથી પ્રભુની માફી માંગીએ, તો એ આપણને માફી આપવાને માટે સમર્થ છે. અને આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. કે જો તમે નિર્ણય કર્યો છે કે હા, હું નવો જન્મ પામ્યો છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો મારો સંબંધ છે, તો એ પછી આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં ફેરફાર હોવો જ જોઈએ. આપણી પ્રાર્થનામાં, આપણી ચાલચલણમાં, દરેક વસ્તુમાં પ્રભુનો મહિમા થવો જોઈએ અને આપણે ફેરફાર થવો જ જોઈએ. જો ફેરફાર નથી તો તમારું બદલાણ ખરેખર થયું છે કે નહીં એ પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે તમે કોઈ પણ જાતનું વૃક્ષ ને રોપો, કોઈ પણ જાતનો છોડ તમે રોપો, તો તમે આશા રાખો છો કે એની ઉપર કોઈક જાતનું ફળ ઉત્પન્ન થાય, બરાબર? એટલા માટે વારંવાર બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે તમારા ફળથી તમે ઓળખાશો. તમે જો ગુલાબનો છોડ જો, તો તમારી આશા રાખો છો કે 1-2 વર્ષ તમે તેને ખાતર આપો, પાણી આપો, પછી જ્યારે એ મોટો થાય તો તેની પર ગુલાબનું ફૂલ થાય. અને જો એ વસ્તુ તમારા જીવનમાં નથી બની રહી, જો તમે જે જીવનમાં અજવાળું હોવું જોઈએ નથી, તો પછી આપ એમ કહી શકાય કે કદાચ આપણામાં કંઈક ઉણપ છે. કદાચ આપણો જે સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો હોવો જોઈએ એ સંપૂર્ણ નથી, કંઈક ઉણપ છે. આપણે 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 આપણા જીવનને કમ્પ્લીટલી, જે સંપૂર્ણ રીતે જે પ્રભુને અધીન થઈને ચાલવું જોઈએ, એ આપણે ચાલતા નથી. અને મારો બીજો સંદેશો હતો, હું બીજી જગ્યાએ જઈ રહ્યો છું, પણ મારી સાથે તમે જો તમે રૂમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને 12મો અધ્યાય અને તેની 1-2 કલમ હું વાંચવા માંગુ છું આના સંદર્ભમાં. તો એ 12મો અધ્યાય અને 1-2 કલમ શું કહે છે કે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો, તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. હવે આ જે ગુજરાતીમાં જે ટ્રાન્સલેશન છે ને, તે થોડું ખોટું છે. કારણ કે એમાં એવું લખ્યું છે કે ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા માટે નહીં. તમે જો ઇંગ્લિશમાં જુઓ અને ઓરિજિનલ જે એનું ભાષાંતર છે, તો એમાં જોયું છે કે બાય ધ મર્સી, કે પ્રભુની કૃપા દ્વારા. અને આ જે 12મો અધ્યાય છે, જે રૂમિયોનો 12મો અધ્યાય, અને ફરીથી હું તમને વિનંતી કરું છું કે આ રૂમિયોના પુસ્તક ઉપર મારો ગુજરાતીમાં અભ્યાસ ચાલી રહ્યો છે, જો તમને સમય મળે તો સાંભળો, તમને બહુ આશીર્વાદિત રૂપ થશો. પણ જે આ રૂમિયોનો પત્ર છે, તેને 4 વિભાગમાં આપણે એને ભાગી શકીએ છીએ. કે જો તમે રૂમિયોનો 1મો અધ્યાય તેનો 1લી કલમથી તો લગભગ 17મી કલમ તમે સુધી જોશો, તો પાઉલ પોતાની ઓળખાણ આપે છે. પણ પછીથી જ્યારે રૂમિયોનો તમે 1મો અધ્યાય અને 18મી કલમથી તે રૂમિયોનો 3જો અધ્યાય અને 21મી કલમ 20મી કલમ પર આવો, તો ત્યાં પ્રભુના કોપ વિશે વાત કરવામાં આવી છે. અને પાઉલ એમ ત્યાં કહેવા માંગે છે કે જો આ જે પૃથ્વી છે અને પૃથ્વી પર જે દરેક વ્યક્તિ છે, તે પ્રભુના કોપને લાયક છે. આપણા પોતાના જીવનથી, આપણા પોતાની રહેણી કરણીથી, આપણા પોતાના કરણીઓથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ન્યાયી પ્રભુ ઈસુની ખ્રિસ્તની આગળ આપણે ન્યાયી ઠરી શકતા નથી. અને આપણા કાર્યોના લીધે, આપણા જીવનના લીધે, ભલે તમે વિધર્મી હો, તમે યહૂદી હો, તમે ખ્રિસ્તી હો, તમે બાપ્તિસ્મા પામ્યા છો કે નથી પામ્યા, જે પણ હોય નીતિ નિયમ રિવાજોથી તમે પ્રભુની આગળ ન્યાયી ઠરી શકતા નથી, પણ તમા પ્રભુના કોપને લાયક છો. એ વસ્તુ આ પહેલા ભાગમાં કહેવામાં આવે છે. પછી જે ત્રીજો અધ્યાય તેની 21મી કલમ છે, ત્યાંથી તે 8મો અધ્યાય અને 39મી કલમ સુધી પાઉલ આપણને રૂમિયોના પત્રમાં પ્રભુની કૃપા વિશે કહે છે કે હા, મેં કીધું તમને કે પ્રભુના કોપના લાયક છો, પણ પ્રભુએ આપણી પર એટલી બધી પ્રીતિ કરી છે કે એમના બલિદાનના લીધે, એમના રક્તના લીધે, એમની કૃપા દ્વારા આપણે આ કોપમાંથી બચી શકીએ છીએ. અને બહુ બહુ સુંદર બધા વચનો છે. અત્યારે મારી પાસે સમય નથી. જો કોઈક દિવસ મને બે ચાર વખત સળંગ જો મને ખ્યાલ હશે કે મારે બોલવાનું છે તો આપણે અભ્યાસ કરીશું. મારો સ્ટ્રોંગ પોઈન્ટ તમે કહો તો યુઝ્યુઅલી હું શિક્ષણ આપતો હોઉં છું, હું યુઝ્યુઅલી આવું પ્રીચિંગ નથી કરતો, પણ તો એ હું તમને વિગતવાર સમજાવી શકું એક એક કલમ લઈને, તો તમને બહુ મજા આવશે. પણ એ પ્રભુની કૃપાની વાત કરવામાં આવે છે. પણ પછી જ્યારે 9મો, 10મો અને 11મો જે અધ્યાય છે રૂમિયોનો, તે પ્રભુની યોજના, ઇસરાયલ પ્રજા માટેની યોજના, યહૂદી લોકોની માટેની યોજના શું છે એ વિશે આપણને કહે છે. પણ પછી જે કલમ મેં હમણાં વાંચી, જે રૂમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય અને 1 કલમ વાંચી, તે આપણી જવાબદારી પ્રભુ પાસામે શું છે એ આપણને બતાવે છે. કે હા, જે મેં તમને કીધું 3જા અધ્યાયથી તે 8મા અધ્યાય જ્યારે મેં પ્રભુના પ્રેમની વાત કરી, પ્રભુની કૃપાની વાત કરી, શુદ્ધિકરણની વાત કરી, મેં તમારા તારણની, તમારા ઉદ્ધારની વાત કરી, મેં તમારા આત્મિકરણની વાત કરી, તમારું ન્યાયપણું, કેવી રીતે તમે ન્યાયપણું પાપશો, કેવી રીતે તમે પાપમાંથી બચી શકશો, આ બધી જે મેં વાત તમને કીધી એ જ્યારે તમે પામો ત્યારે તમારી પણ કશીક જવાબદારી પ્રભુ માટે બને છે. જ્યારે આપણે આપણું તારણ પામીએ છીએ, જે આશીર્વાદમાં આપણે ભાગ લઈએ છીએ, અનંત જીવનનો જે આપણને વારસો મળે છે, ત્યારે એ બાદ આપણી પણ પ્રભુ તરફની થોડી જવાબદારી છે. અને એ જવાબદારી વિશે જે પ્રભુની આપણી માટેની ઈચ્છા છે, કેવું જીવન આપણું હોવું જોઈએ, એ રૂમિયોનો 4થો ભાગ છે. જે 12મા અધ્યાયની 1 કલમથી તે રૂમિયોનો 15મો અધ્યાય અને તેની 14મી કલમ સુધીના જે વચનો છે, એ એક ખ્રિસ્તી જીવન આપણે કેવી રીતે જીવવું એ આપણને શીખવે છે. અને મેં કીધું એ પ્રમાણે જો મને એની તક મળશે તો આપણે વિગતવાર હું તમને આ સમજાવીશ. આજે તો આ 2 કલમ વિશે અને એ પણ બહુ જ ઉપર છલ્લું હું તમને કહું છું. અને પહેલી જ વસ્તુ, અને જો આ 2 વચનો તમારા બાઇબલમાં અંડરલાઇન ના કર્યા હોય તો આજે તમે કરી લો. આ 2 વચનો તમે મોઢે કરો. જો તમે નવો, અને આમાં જે લખ્યું છે તે પ્રમાણે, અને મેં ગયા અઠવાડિયે તમને કીધું હતું તે પ્રમાણે, કે આ જે વચનો છે જે નવો જન્મ પામેલા છે, પ્રભુની સાથેનો સંબંધ છે તેઓની માટે છે. તો જો તમે નવો જન્મ પામ્યા નથી તો આ બધું તમારી માટે નકામું છે. એટલે પહેલી વસ્તુ તો તમારે પ્રભુની સાથે પસ્તાવો કરી અને નવો જન્મ પામવાનું છે, પોતાનું જીવન પ્રભુને સોંપવાનું છે. પછી જે આ વચન અત્યારે હું કહી રહ્યો છું એ તમારા કંઈક કામમાં આવશે. અને તમે કદાચ કહેશો કે કેવી રીતે તું એ કહી શકે. અહીંયા જે શબ્દ લખવામાં આવ્યો છે કે તેથી ભાઈઓ, અને આપણે અત્યારે હું એ પણ ભાષાંતર કરી શકું છું કે ભાઈઓ અને બહેનો. જો તમે ઇંગ્લિશમાં એનો શબ્દ કરો તો ત્યાં બ્રધરન લખ્યું છે. એનો મતલબ જ એ થાય છે કે જેઓ પ્રભુમાં છે, પ્રભુમાં બચાયેલા છે અને જેઓ ખરેખર ખ્રિસ્તી છે તેઓ જ આપણા ભાઈઓ અને બહેનો છે. અને એ વસ્તુ એ પોલ અહીંયા કહી રહ્યો છે. તે શું કહે છે કે તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે ઈશ્વરની દયા મારફતે કરવામાં તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો. તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. અને એમાં આમાં આ જે વસ્તુ છે, અને બીજી કલમ એમ કહે છે કે આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે જાણી શકો. જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ, જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ, અને પછી આપણા જીવનોનું એક જીવંત બલિદાન આપીએ છીએ, ત્યારે જ આપણને પ્રભુની શી ઈચ્છા છે તે આપણે સમજી શકીએ છીએ. અને આમાં જે આ બે કલમમાં લખ્યું છે તે તો ચાર વસ્તુ જે આપણે પ્રભુને સોંપી દેવાની છે. એક તો આપણું શરીર, એક તો આપણું મન, આપણો આત્મા અને આપણી દરેક ઈચ્છા. આ એથી જ કરીને આપણે હવે આપણને જે ગમે છે એ નથી કરવાનું, પણ પ્રભુને જે ગમે છે એ વસ્તુ આપણે કરવાનું છે. અને આત્મા, જે આત્મા છે એ તો જ્યારે આપણે તમે નવો જન્મ પામો તો જ આ તમને લાગુ પડે છે. એટલે એ આત્મા તો તમે જો નવો જન્મ પામ્યા છો, પ્રભુની સાથેનો સંબંધ છે, તો એ આત્માનો ભાગ તો તમે છે જ. કારણ કે જો આત્મા ના હોય તો તમે મરેલા છો, અને જે મરેલા વ્યક્તિ છે તે જીવંત કામ કરી શકતા નથી. ગયા અઠવાડિયે મેં આપણે જ્યારે અંત કરતા હતા, અંત થઈ ગયો પછી આ વસ્તુ પર મેં કીધું હતું, તો આજે હું થોડું વિષય નીકળ્યો છું તું એ હું કહું કે જો તમે કબ્રસ્તાનમાં જઈને ગમે તેટલું સારું ભાષણ આપો તો કોઈ બી માણસ પ્રભુનો સ્વીકાર કરવાનો નથી. મરેલો માણસ પ્રભુનો સ્વીકાર કરી શકતો નથી. એ જ રીતે આપણે લોકો પણ, આપણું આત્મિક જીવન તો મરેલું છે, આપણું આપણે આત્મામાં તો બધા મરેલા છે, જન્મથી આપણે મરેલા છે. જો અને આજે મારો બીજો વિષય ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય હતો, પણ હવે એની તરફ આપણે નહીં વળીએ. પણ દાઉદ રાજા હતો, એ દાઉદ રાજાએ શું કીધું કે મારો જન્મ, મારો ગર્ભ મારા માતા પાપમાં થયો છે. આપણે તો જન્મથી જ પાપી છીએ, અને એટલે મેનો મતલબ એમ થયો કે જન્મથી જ આપણો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે, આપણા દેવ સાથે તૂટી ગયેલો છે. આપણે મરેલા છે, આત્મિક રીતે આપણે મરેલા છે. અને મરેલો માણસ ક્યારે જીવંત થાય? કોણ મરેલા માણસને જીવંત કરી શકે? ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા દ્વારા જ આપણે જીવંત થઈ શકીએ છીએ. એથી હું કહું છું કે જે આ 12મા અધ્યાયમાં લખ્યું છે કે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારા શરીરોનું, એમાં એવું ધારી જ લીધું છે કે તમે તમારો આત્મા જીવંત છે. કારણ કે જો આત્મા જીવંત છે નથી, તો તમે આ શરીરોનું જે જીવન પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરો, એ અર્પણ તમે કરી જ નથી શકતા. એ કરી જ નથી. મરેલો માણસ આ અર્પણ કરી શકતો નથી, ફક્ત જીવંત માણસ કરી શકે છે. અને જીવંત માણસ તો એ કોણ છે? કે જે નવો જન્મ પામ્યો છે. અને તો અહીંયા જે પ્રમાણે આપણે શરૂઆત કરી નિર્ગમનના પુસ્તકથી, એ જ પ્રમાણે જો હું અહીંયા તમને કહેવા માંગું તો જે પાઉલ પ્રેરિત આપણને કહી રહ્યો છે અહીંયા ગાડી કે તમારું જે જીવન છે, તમારી જીવન સરણી છે, એમાં કોઈ જાતના દેડકા ના હોવા જોઈએ, કોઈ જાતની ગંદકી ના હોવી જોઈએ, કોઈ પણ જાતનું એવું વ્યસન, કોઈ પણ જાતની એવી ટેવ ના હોવી જોઈએ. કારણ કે આપણે તો પ્રભુને પસંદ પડે એવું એક જીવંત અર્પણ છે, આપણે પ્રભુની માટે વપરાઈ જવાનું છે, પ્રભુની માટે વપરાઈ જવાનું છે. અને એ આપણે આપણે દરેક દરરોજનું આપણું જે જીવનશૈલી છે તેની પર આધારિત છે. તમે ગમે તેવી, ભલે ગમે તેટલી વખત આ ફોન લાઈન ઉપર આવીને સંદેશા સાંભળો, દરરોજ સાંભળો, હું તો એમ કહું છું, એનો કોઈ મતલબ નથી, એનો કોઈ મતલબ નથી, સિવાય કે જે તમે સાંભળો છો તે તમારા જીવનમાં તમે પાળો અને તમારા જીવનમાં કોઈ જાતનું બદલાણ આવે. માફ કરજો જો કદાચ તમારામાંથી કોઈને હું ખોટું લાગે, અથવા તો તમને એમ લાગે કે હું જરા થોડું વધારે પડતું બોલ્યો છું, પણ આ તો જે પ્રભુ દ્વારા મને દોરવણી મળી છે એ જ વસ્તુ હું તમને કહી રહ્યો છું. આ વસ્તુ આપણા જીવનમાં સમજવી બહુ જરૂરી છે કે શું આપણું જીવન, જે આપણે વિશ્વાસ આપણા મોંથી પ્રગટ કરીએ છીએ તેને લાયક છે, કે પછી આપણું જીવનમાં પહેલા કરતા કોઈ ફરફાર નથી. અને આ મને માનું છું કે કદાચ આ પહેલા પણ મેં તમારી આગળ આ કદાચ બોલ્યો હોઈશ, કદાચ તમે આ વસ્તુ બીજા કોઈની પાસે પણ સાંભળી હશે, કે જો તમારી ઉપર ખ્રિસ્તી હોવાનો આરોપ મૂકવામાં આવે તો શું ઇનફ પુરાવા છે કે તમને જે દોષ લાગ્યો છે તેના આરોપી ઠરાવ તમે નિર્દોષ ના ઠરો? If someone were to accuse you of being a Christian, is there enough evidence in your life to convict you? કે તમને જે ન્યાયાધીશ છે તે તમને સજા આપી શકે એટલા પુરાવા છે તમારા તમારા જીવનમાં કે તમે ખ્રિસ્તી છો? કે તમારામાં અને જે દુનિયાવી માણસ છે તેમાં કોઈ ફરક નથી? અને આ વસ્તુ આપણે સમજવી બહુ જ જરૂરી છે. અને આ વસ્તુ તમે એમ ના માનશો કે જૂના કરારમાં રીતિ રિવાજોથી વિધિઓથી લોકો પ્રભુની પાસે આવતા હતા અને હવે આપણી પાસે કંઈક જુદી આશા છે, એવું નથી. તમને હું એ બતાવું, જો યશાયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય તમે ખોલો તમારી પાસે બાઇબલ હોય અને તેની 11મી કલમથી હું વાંચીશ. જો યહોવા દેવ આ ઇસ્રાયલ પ્રજાને જેમને નિયમ આપવામાં આવ્યો હતો, જેમને કહેવામાં આવ્યું હતું કે તમે આ વિધિઓ પાડો, અમુક જાતના અર્પણ લાવો, એ લોકોને પ્રભુ ઈસુ પ્રભુ યહોવા દેવ શું કહે છે જો સાંભળો. તમે યશાયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 11મી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવા કહે છે કે મારી આગળ તમે અસંખ્ય યજ્ઞ કરો છો, તે મારા સાકામના. હું ઘેટાના દહણાપણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું, અને બળદો, હલવાન તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી. જ્યારે તમે મારી સમ્મુખ આવો છો ત્યારે મારા આંગણા પર તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માંગ્યું છે? તમારા વ્યર્થ અર્પણો લાવશો નહીં. ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે. ચંદ્ર દર્શન તથા સાબાથની સભાઓ હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી. તમારા ચંદ્ર દર્શન અને તમારા પર્વોને મારો આત્મા ધિક્કારે છે. તેઓ મને બોજારૂપ છે, હું તેને સહન કરીને થાકી ગયો છું. તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો તો પણ હું સાંભળનાર નથી. અને આપણે તો એમ કહીએ છીએ કે પ્રભુ તો પ્રેમ છે, ગમે તે માણસ પ્રાર્થના કરશે તો સાંભળશે, હું પ્રાર્થના કરીશ એટલે પ્રભુ સાંભળશે. અહીંયા તો પ્રભુ એમ કહે છે કે જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. વિચારો, જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો તો પણ હું સાંભળનાર નથી. અને કેમ? કારણ કે શું લખે છે, કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે. અને હું જો આનું ભાષાંતર કરું તો એમ કહી શકાય કે તમારું જે જીવન છે એ જીવન જે પ્રમાણે મેં જીવવાનું કીધું છે તે પ્રમાણે નથી. જે વસ્તુ પાઉલ અહીંયા ગાડી આપણને 12મા અધ્યાયમાં કહે છે કે જે શરીરોનું એક જીવંત અર્પણ હોવું જોઈએ તે તમારું નથી. અને કદાચ તમે એમ કહેશો કે આ તો જૂના કરારમાં જે યજ્ઞ કરતા હતા, હવે અજયભાઈ અમે જાણીએ છીએ કે એ બધું નહીં કરવાનું, એ તો બધી ખાલી રીતિ રિવાજો હતી, આપણે તો હવે નવા કરારમાં છીએ, આપણી સાથેનો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો જુદો છે, રાઈટ? તો હું તમને જરા થોડી જુદી રીતે આ વાંચું કે બરાબર છે. એ કહે છે, યહોવા કહે છે કે મારી આગળ તમે અસંખ્ય યજ્ઞ કરો છો, તે મારા સાકામના. તમે લોકો જે આ બધું દેવળમાં બધા જે પ્રોગ્રામ કરો છો એ મારી અગાડી શું કામના? હું ઘેટાના દહનાર્પણ તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું, અને બળદો, હલવાન તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી. તમે જાત જાતના જે મારી માટે ડોનેશન ભેગા કરો છો, જાત જાતની સભાઓ કરો છો, જાત જાતની કારણો શોધી કાઢો છો કે મળીએ, થોડા એક બે ગીત ગાવ છો, અને પછી તો તમારું બધું જે વાતો એકબીજાની સાથેની નિંદા, ઈર્ષા, એ બધું ચાલુ જ હોય છે, એનાથી હવે મને કંઈક ફરક પડતો નથી. કરી લો, તમારે જેટલી મિટિંગો કરવી હોય એટલી કરી લો, બરાબર. એ કહે છે, જ્યારે તમે મારી સમ્મુખ આવો છો અને મારા આંગણા તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માંગ્યું છે? કોણે મને કોણે મેં ક્યારે તમને કીધું છે કે તમે આવી પ્રેયર લાઇન ભેગી કરો અને બસ બે પ્રેયર લાઇન પર બેસીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરો અને જે સંદેશા મળે છે એ સાંભળ્યા કરો? આ તો આપણી ભાષામાં હું તમને કહી રહ્યો છું, તમારા વ્યર્થ અર્પણો લાવશો નહીં, ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે, ચંદ્ર દર્શન તથા સાબાતની સભાઓ હું આ દુષ્સભાઓ સહન કરી શકતો નથી. હા, આપણે તો વારંવાર, હું તો પ્રભુને બહુ પૈસા આપું છું, કોઈ બી દાન આપે ને તો માંગે ને તો હું કદી એમાં ના ના પાડું. અમે તો ફલાણી જગ્યાએ પેલા દેવળમાં આ બંધાયું, અમારા નામે આ તકતી મુકાઈ, અમારા નામે અમે ખુરશીઓ આપી છે, અમારા નામે ખાવાનું આપ્યું છે, અમે તો આટલા પૈસા દાનમાં આપીએ છીએ. અને પ્રભુ અહીંયા એ કહે છે કે તમારા વ્યર્થ થળપણો લાવશો નહીં અને ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે. ચંદ્રદર્શન તથા સબાથની સભાઓ, ઓ અમે તો કસમય અઠવાડિયાની સભાઓ તો મિસ કરીએ જ નહીં. 40 દિવસના ઉપવાસ તો હું કદી મિસ કરું નહીં. ચાલી અને હું મટન તો એ દરમિયાન ખાવ જ નહીં, કારણ કે એ ખવાય જ નહીં મારાથી 40 દિવસ. તો આટલા વર્ષોથી હું 40 દિવસના ઉપવાસ કરતો આવ્યો છું અને એ કસમય અઠવાડિયામાં તો મારું જીવન આ પ્રમાણેનું જ હોય. અને પ્રભુ અહીંયા આપણને એમ કહે છે કે તમારા ચંદ્ર દર્શન અને તમારા પર્વોને મારો આત્મા ધિક્કારે છે, તેઓ મને બોજારૂપ છે, હું તેને સહન કરીને થાકી ગયો છું. અને આવું જો આપણું વર્તન હોય, આપણે રીતિ રિવાજો, વિધિઓ ઉપર, આપણા પોતાની કણીઓ પર આધાર રાખી અને પ્રભુની પાસે આવતા હોય, તો પ્રભુ કહે છે કે જ્યારે તમે મને પ્રાર્થના કરશો ત્યારે હું સાંભળી નહીં. આપણા જે આપણા ભારતીય સમાજની, આપણા ગુજરાતી સમાજની જે પરિસ્થિતિ છે, અહીંયા ગાડી અમેરિકા દેશમાં, આપણા ભારત દેશમાં જે પરિસ્થિતિ છે, શું એનું કારણ એ છે? કારણ કે આપણે પ્રભુ જે કહે છે એ પ્રમાણેનું જીવન જીવવાનું બંધ કરી દીધું છે. શું આપણે ખોટા યજ્ઞો, ખોટા અર્પણો, ખોટા ખોટી આપણી સભાઓ અને રાત જાત જાતની વિધિ વાતમાં એક જાતનું આપણે એક જાતનો એક પ્રોગ્રામ બનાવી દીધો છે કે આવું આવું કરવાનું, અને આપણા હૃદયો તો પ્રભુથી દૂર છે. અને એથી જ પ્રભુ કહે છે કે કેમ કે તમારા હાથથી હાથ રક્તથી ભરેલા છે. હા, તમે બાહ્ય જીવનમાં લોકોને જોવા માટે તો છે ને કે સરસ સ્કાર્ફ બાંધ્યો હોય છે અને એમની ઉપર લખ્યું હોય છે કે આઈ લવ જીઝસ અને મોટો ક્રોસ પહેર્યો હોય છે, અને બાહ્ય દ્વારા તો આપણે બહુ જ આપણું ખ્રિસ્તીપણું બતાવી રહ્યા છે, પણ આપણું હૃદય અંદરથી એકદમ ભૂંડાઈથી ઘેરાઈ રહેલું છે. અને એથી જ કરીને આગળ પ્રભુ કહે છે કે સ્નાન કરો અને શુદ્ધ થાઓ, મારી આંખ આગળથી તમારા દુષ્ટ કાર્યો દૂર કરો, ભૂંડું કરવું બંધ કરો, સારું કરતા શીખો, ન્યાય શોધો, જુલમથી દુઃખી થયેલાને મદદ કરો, અનાથને ઇન્સાફ આપો, વિધવાની હિમાયત કરો. યહોવા કહે છે, આવો આપણે વિવાદ કરીએ, તમારા પાપ જો કે લાલ વસ્ત્ર જેવા હોય તો પણ તેઓ હિમ કરતા શ્વેત થશે, જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. અને આ વસ્તુ શું કહી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? ના, નિયમ દ્વારા તમે મારી પાસે આવી નથી શકતા. પાઉલ જે તમે 12મા અધ્યાયમાં આપણને કહી રહ્યો છે કે તમારા જીવનો તમે મને સોંપો, એક પસ્તાવા સાથે તમે આવો, અને જો તમે મારી સાથે ભંગિત હૃદયથી, તૂટેલા હૃદયથી, ખરા હૃદયથી જો તમે મારી પાસે આવશો તો તમારા પાપ જે લાલ વસ્ત્ર જેવા છે તેને હું ધોઈ કાઢીશ અને હું એને હિમ જેવા સફેદ કરીશ. અને આ વસ્તુ સમજવી બહુ જરૂર છે. તમે જો કદાચ તમારા કોઈ પણ કપડામાં ડાઘો લાગ્યો હોય ને, તો આ એમ નથી કહેતા કે ભાઈ અમે સાફ કરી નાખીશું એ લાલ, યુ નો, તરત જ એને હું ધોઈ નાખીશ ને, તો ગમે તેટલું તમે સાફ કરો ને તો પણ એનું એક જાતનું એ તો રહે છે જ, ત્યાં ગાડી આપણને દેખાય છે, થોડુંક તો દેખાય છે જ, એવું સાફ કરવાનું એ નથી કરતો. એ તો કહે છે કે હિમ જેવો શુદ્ધ કરી નાખીશ. લાલ રંગને હિમ જેવો શુદ્ધ કરવો એ કેટલું અઘરું કામ છે, પણ એ ફક્ત પ્રભુના રક્તથી, જ્યારે ભંગિત હૃદયથી પ્રભુના રક્ત પાસે આવીએ છીએ, એ રક્તનું જે બલિદાન આપ્યું તેમાં આપણો વિશ્વાસ મૂકીએ છીએ, તો પ્રભુ આપણને એક નવું જીવન આપે છે. અને આગળ એમ કહે છે, જો તમે ઇનકાર કરશો અને બળવો કરશો તો તમે તરવારથી માર્યા જશો. એની આગળ એમ લખ્યું છે, જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો, પણ જો તમે ઇનકાર કરશો અને બળવો કરશો તો તમે તરવારથી માર્યા જશો. તમારી આગળ જીવનનું અને ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ તમારી આગળ પણ છે. જો તમે પ્રભુની પર વિશ્વાસ મૂકી જીવનનું વૃક્ષ, અને જીવનનું વૃક્ષ એટલે શું, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ક્રોસ ઉપર આપણી માટે લટકાઈ ગયા, તેની આજ્ઞાઓ પાળશો તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો, પણ જો નહીં પાળો તો તમારો નાશ તરવારથી માર્યા જશો. પાઉલ આપણને 12મા અધ્યાયમાં કહે છે કે તમે પ્રભુને જીવતું એક બલિદાન આપો. ઇંગ્લિશમાં એને કહે છે કે લિવિંગ સેક્રિફાઈસ. એ જીવન માટે આપણે રીતિ રિવાજો, વિધિઓથી દૂર થઈ, હું એમ નથી કહેતો કે આ ફોન પર લાઈન પર જોડાવવું એ ખોટું છે, મારી ગેરસમજમાં ના રહેશો, પણ જો એ બધી બાબતો પર તમે આધાર રાખતા હો કે હું કેટલું બાઇબલ જાણું છું, હું કેટલા મને અધ્યાયો મળે છે, કેટલી વાર મેં 40 દિવસના ઉપવાસો મેં પાળ્યા, મેં કેટલી વખત કેવી સરસ રીતે તમે બાપ્તિસ્મા પામ્યા, કેટલો તમારો મંડળીમાં તમારો ભાગ છે, એ બધી વસ્તુઓ પર જો તમારો આધાર હોય તો પ્રભુ તેને ધિક્કારે છે. આપણે તો ભંગિત હૃદયથી પ્રભુની પાસે આવવાનું છે. આપણું જીવનમાં એક જાતનો ફેરફાર હોવો જોઈએ. આપણે એક નવું જીવન, પ્રભુ કહે છે કે જ્યારે તમે મારો સ્વીકાર કરો છો ત્યારે હું તમને એક નવું જીવન આપીશ, નવું જીવન આપીશ. અને એ જો હોય તો આપણા જીવનમાં કોઈ જાતના દેડકા હોવા ના જોઈએ. શું આજે તમારામાંથી કોઈકને પ્રભુ કહી રહ્યો છે કે હા તારા જીવનમાં મુશ્કેલી છે, હા તારા જીવનમાં આ સમસ્યા છે, હા તારા જીવનમાં આ માંદગી છે, અને મારા દીકરા, મારી દીકરી, આ વસ્તુને તારા જીવનમાંથી દૂર કરવાને હું સામર્થ્યવાન છું, હું આ વસ્તુમાંથી હું તને છુટકારો આપવા માંગુ છું, કે જેથી કરીને જ્યારે હું તને છુટકારો આપું તો તું મારી માટે એક જીવંત અર્પણ બની જા, તારું જીવન એક જાતનું અજવાળું બીજા લોકોને રૂપ માટે મળી બની જાય, તું તારા શરીર, તારા મન, તારા આત્માથી તારી ઈચ્છા દરેક વસ્તુ તું મને સોંપી દે, અને તારા દ્વારા હું બહુ અજાયબ જેવા કામ કરીશ. શું પ્રભુ તમારામાંથી કોઈને આ કહી રહ્યો છે? પણ ફારૂન રાજાની જેમ તમારામાંથી અને આપણામાંથી અમુક લોકો શું પ્રભુને જવાબ આપી રહ્યા છે કે આવતીકાલે? વહાલાવો, જો તમારામાં કોઈક એવું છે તો હું પ્રાર્થના કરું છું, તમને આજીજી કરું છું કે આજે જ તમારું જીવન તમે પ્રભુને સોંપી દો. અને જો તમારામાંથી જેઓ તો પ્રભુને જીવન સોંપ્યું છે અને છતાં પણ આ જાતના દેડકાઓ તમારા જીવનમાં છે, તો એને આજે જ તમારા જીવનમાંથી હાંકી કાઢો, કે તમારું જીવન કે પ્રભુને જે પ્રભુને તમે જીવન જે સોંપ્યું છે તે પ્રભુના વિશ્વાસને યોગ્ય બને તેવું ખાસ હું તમને વિનંતી કરું છું. આશા રાખું છું કે તમે આ વચનોથી આશીર્વાદિત થયા હોય. આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે ફરીથી તમારી આગળ નમ્યા છે. આ સમયને માટે હું આભાર માનું છું પ્રભુ બાપ. આ વચન પ્રભુ બાપ જે પ્રભુ તમે લોકોએ સાંભળ્યું છે પ્રભુ બાપ, જો તેમાંથી કોઈએ હજુ પોતાનું જીવન તમને સોંપ્યું ના હોય તો એ વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ, કે તમે તેમની આંખો ખોલો પ્રભુ બાપ. ફરીથી એક વખત તમે તેમના હૃદયનું દ્વાર ખટખટાવો, અને આજે જ્યારે તેઓ તમારા વચન સાંભળે પ્રભુ બાપ ત્યારે તેઓ ખોલે અને પ્રભુ બાપ તમારા તમને આવકાર આપે અને જે અનંત જીવનનો જે વારસો છે, અનંત જીવનનો જે આશીર્વાદ છે તે પામે તે હું ખાસ કરીને તેઓના હકમાં માંગુ છું પ્રભુ બાપ. અમારામાં જેઓ પ્રભુ બાપ તમને ઓળખે છે, તમને જાણે છે પ્રભુ બાપ, તેઓને પણ હું તમારા હાથમાં સોંપું છું. જો પ્રભુ બાપ અમારા જીવનમાં હજુ પણ એવું કોઈક વસ્તુ છે, એવું કોઈક પાપ છે, એવું કોઈ ગુપ્ત પાપ જે અમારા હૃદયમાં હજુ પણ અમારા હૃદયમાં એવો કોઈક હિસ્સો છે જે તમને સોંપ્યો નથી, તો પ્રભુ બાબા આજે જ અમે અમારા ઘૂંટણો પર પડીએ અને સર્વ તમારા ચરણોમાં મૂકી દઈએ પ્રભુ બાપ, અને સંપૂર્ણ રીતે એક જીવંત બલિદાન, એક જીવંત અર્પણ અમે તમારી માટે બનીએ, તમારા સુવાર્તાને માટે, તમારા કાર્યોને માટે અમે ખર્ચે જઈએ તેવું ખાસ કરીને તમારી કૃપામાં હું માંગુ છું. આજે કંઈ માંગ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં માંગ્યું, સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.